એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં ફરી સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે એમ કહી શકાય કે ઘણા વાચકોના દિલ પર ઊંડી છાપ છોડી છે.
હાજી,
વોલીલેમની શીઝ કમંડન.
બિલકુલ, આ એવી કૃતિ છે જે વાંચતી વખતે તમને અંદરથી હચમચાવી દે, પણ સાથે ઘણું બધું સમજાવી પણ જાય. અને એના લેખક વોલીલેમ પોતે પણ, એમનું વ્યક્તિત્વ ઘણું રસપ્રદ છે.
સાચી વાત છે. લેમ્બ મૂળ કનેક્ટિકટના હતા અને પહેલા હાઈસ્કૂલ અંગ્રેજીના શિક્ષક હતા. એમની લખવાની જે ખાસિયત છે એ છે પાત્રો પ્રત્યેની એમની ગજબની સહાનુભૂતિ.
હા, એ બહુ મહત્વનું છે.
અને કુટુંબના જે ગૂંચવાયેલા સંબંધો હોય, જે આઘાત હોય, અને તેમાંથી બહાર આવવાની જે પેલી ઉપચારની પ્રક્રિયા હોય ને, એનું બહુ સંવેદનશીલ ચિત્રણ કરે છે.
એમની શૈલીમાં મતલબ કે ભાવનાત્મક સચ્ચાઈ અને પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ જોવા મળે.
અને એ પણ છે કે તેઓ ઘણીવાર એવા લોકોનો અવાજ બને છે જેમને સમાજે જાણે હાંસ્યામાં ધકેલી દીધા હોય.
હા, એ બરાબર છે. જેમ કે એમનું જેલ સુધારણાનું કામ, અને ખાસ તો મહિલા કેદીઓ સાથેની એમની લેખન કાર્યશાળાઓ, આ બધું એ દર્શાવે છે. અને શીઝ કમ અંડન, જે 1992માં આવી, એમની પહેલી નવલકથા હતી.
પહેલી જ?
હા, અને છતાં આટલી સફળ.
હા, પહેલી જ.
અને આવતાની સાથે જ સુપરહિટ. પછી ઓપરાના બુક ક્લબમાં સિલેક્ટ થઈ, એટલે તો પછી સમજી લો કે એ એક મોટી સાંસ્કૃતિક ઘટના જ બની ગઈ.
એ રસપ્રદ છે.
અને એનો સમયગાળો પણ જુઓ, 1960 થી 1980નો દાયકો. એ સમય હતો જ્યારે સાહિત્યમાં સ્ત્રીઓના અનુભવો, કુટુંબની તકલીફો અને પેલું મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ.
હા, મતલબ કે પાત્રો શું વિચારે છે, શું અનુભવે છે, એને વાસ્તવિક રીતે બતાવવું.
બરાબર, એના પર ભાર મૂકવાની શરૂઆત થઈ હતી. અને આ પુસ્તકે લેમના જે મુખ્ય વિષયો છે, જેમ કે બાળપણનો આઘાત, કુટુંબના સંબંધોની જટિલતા અને પોતાની જાતને સ્વીકારીને મુક્તિ મેળવવાની શક્યતા, એ બધાને એકદમ પાક્કા પાયે સ્થાપિત કરી દીધા. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય ફોકસ રહેશે ડોલોરેસ પ્રાઇસ. આ એક સ્ત્રીના જીવનની જે આખી સફર છે, ઉતાર ચડાવ ભરેલી, આંસુ અને ક્યારેક કટાક્ષભર્યા હાસ્યથી ભરેલી,
હા,
એને સમજવાનો પ્રયત્ન કરીશું. એના બાળપણથી શરૂ કરીને પુખ્તાવસ્થા સુધીના સંઘર્ષો, એણે જે આઘાત સહન કર્યા, સ્થૂળતા સાથેનો એનો જે જટિલ સંબંધ છે, માનસિક સ્વાસ્થ્યના પડકારો, અને છેલ્લે પોતાની જાતને શોધવાની અને સાજા થવાની એની અનોખી ગાથા.
તો ક્યાંથી શરૂ થાય છે ડોલોરેસની આ વાર્તા? શરૂઆત કેવી છે?
વાર્તા શરૂ થાય છે જ્યારે ડોલોરેસ 4 વર્ષની છે. રોડ આઇલેન્ડમાં એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર. બધું ઠીકઠાક લાગે છે શરૂઆતમાં, પણ આ જે સામાન્યતાનો દેખાવ છે એ બહુ લાંબો ટકતો નથી. એના પિતા ટોની એમના સેક્રેટરી માટે પરિવારને છોડીને જતા રહે છે. અને આ ઘટના જાણે ડોલોરેસના નાના એવા જીવનમાં ભૂકંપ લાવી દે છે. એની મા બર્નિસ આઘાત સહન નથી કરી શકતી અને ધીમે ધીમે એમ કે માનસિક રીતે ભાંગતી જાય છે, વાસ્તવિકતાથી જાણે દૂર થતી જાય છે.
અને અહીં જ મને લાગે છે કે નવલકથાનો જે મુખ્ય સંઘર્ષ છે એના બીજ રોપાય છે. નહીં, આ ખાલી એક કુટુંબ વિખરાયું એટલું નથી, પણ એક બાળકના મન પર જે ઊંડો ઘા પડે છે એની શરૂઆત છે.
બરાબર.
ડોલોરેસનો સંઘર્ષ પછી ખાલી પિતાના જવા પૂરતો નથી રહેતો, એના ભૂતકાળના આઘાત, ખાસ કરીને પેલું બાળપણનું જાતીય શોષણ જેની વાત આગળ આવશે, કુટુંબની અંદરની જે અવ્યવસ્થા છે, અને એક સ્ત્રી તરીકે પોતાની ઓળખ, પોતાની જાતીયતા વિશે સમાજના જે દબાણો છે, એ બધા સામે જીવનભર લડે છે. આખી નવલકથા જાણે પૂછતી હોય કે શું આટલા ઊંડા ઘા ક્યારે રૂઝાઈ શકે, શું કોઈ વ્યક્તિ ફરી પ્રેમ અને આત્મમૂલ્યની ભાવના પાછી મેળવી શકે.
સાચી વાત. અને આ લડાઈમાં શરૂઆતથી જ ખોરાક અને વજન એની જિંદગીનો મોટો હિસ્સો બની જાય છે. એની અંદરની જે ભાવનાત્મક પીડા છે એ જાણે એના શરીર પર દેખાય છે.
અને રક્ષણ માટેનું કવચ પણ કદાચ.
હા, કવચ પણ, દુનિયા સામે રક્ષણ કરવા માટે. શરૂઆતના પાત્રો જોઈએ તો એની મા બર્નિસ, જે ભાવનાત્મક રીતે સ્થિર નથી, પિતા ટોની, જે છોડીને જતા રહ્યા, અને એની દાદી.
દાદીનો શું રોલ છે?
દાદીનો પ્રેમ એના માટે એકમાત્ર સલામત જગ્યા હતી, પણ એ આશરો પણ અફસોસ કે લાંબો ટકતો નથી. એમનું મૃત્યુ થઈ જાય છે.
અને નાની ડોલોરેસ પોતે કેવી છે, એના સ્વભાવ વિશે શું કહી શકાય?
એ બુદ્ધિશાળી છોકરી છે. બહુ ધ્યાનથી આસપાસની દુનિયાને જુએ છે અને થોડી આમ કટાક્ષભરી રમૂજ વૃત્તિ પણ છે એનામાં. પોપ કલ્ચર, ખાસ કરીને ટીવી એને બહુ ગમે છે.
હા, ટીવી એના માટે પલાયનવાદનું સાધન બની જાય છે, નહીં વાસ્તવિકતાથી ભાગવા માટે.
બરાબર. પણ આ બધી ઉપરની વાતો છે. અંદરથી ઊંડે ઊંડે એ ખૂબ અસુરક્ષિત છે અને બહુ સંવેદનશીલ પણ છે.
તો પિતા ગયા, માતાની માનસિક સ્થિતિ બગડી, પછી શું થાય છે ડોલોરેઝનું?
પછી એને એની દાદી પાસે રહેવા મોકલી દેવામાં આવે છે. દાદીનો પ્રેમ થોડી સ્થિરતા તો આપે છે, પણ ત્યાં જ એના જીવનનો સૌથી ખરાબ, સૌથી મોટો આઘાત એની રાહ જોઈએ છે.
એટલે પેલું જાતીય શોષણ.
હા, 13 વર્ષની ઉંમરે એની દાદીના ઘરમાં એક ભાડુઆત રહેતો હોય છે, જેક સ્પેટ, જો કે અમુક જગ્યાએ ટોની નામ પણ લખ્યું છે. એના દ્વારા એનું જાતીય શોષણ થાય છે.
13 વર્ષની ઉંમરે, આ તો ભયાનક કહેવાય. એની આખી દુનિયા જાણે ઉથલી ગઈ હશે. પોતાની સલામતીની ભાવના, પોતાના શરીર પરનો વિશ્વાસ, બધું જ
ખતમ, ચકનાચૂર. અને આ આઘાત એટલો મોટો છે કે ડોલોરેસ એને પોતાના મનના કોઈક ઊંડા ખૂણામાં દબાવી દે છે. એના વિશે વાત નથી કરતી, વિચારતી પણ નથી.
પણ દબાયેલી પીડા ક્યાંક તો બહાર આવે ને?
હા, એ જ. એ બીજા રસ્તે બહાર આવે છે. એના શરીરમાં એનું વજન કાબુ બહાર વધવા માંડે છે. ખોરાક એના માટે શું બની જાય છે? આરામ પણ અને સજા પણ, બંને.
અને વધારે ને વધારે પોતાની જાતમાં સમેટાઈ જાય છે.
બરાબર.
કિશોરાવસ્થા તો પછી એના માટે બહુ જ અઘરી બની હશે. શાળામાં ગુંડાગીરી, લોકો મજાક ઉડાવે.
હા, ભયંકર ગુંડાગીરી અને સામાજિક બહિષ્કાર, કારણ કે એનું શરીર હવે નોર્મલ નથી રહ્યું. અને પેલું વજન એ વિચિત્ર છે. એક તરફ એને કદાચ વધારે નુકસાનથી બચાવતું કવચ છે,
તો બીજી તરફ એ જ વજન એને બીજાઓથી અલગ પાડી દેતી કેડ પણ છે.
બરાબર, એ જ. અને આ એકલતામાં ટીવી એનો એકમાત્ર દોસ્ત બની જાય. કે કલાકો સુધી ટીવી સામે બેસી રહે, કાલ્પનિક દુનિયામાં ખોવાયેલી.
પછી શું થાય છે? કોઈ વળાંક આવે છે?
એક મોટો આઘાત લાગે છે જ્યારે એને એની ગમતી કોલેજમાં એડમિશન નથી મળતું અને એનું અપમાન થાય છે. ત્યારે એ સાવ ભાંગી પડે છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.
શું કરે છે?
એ સમુદ્રમાં ચાલી જાય છે. અને લેખક અહીં બહુ સચોટ સરખામણી કરે છે દરિયા કિનારે ફસાઈ ગયેલી એક મોટી વેલ માછલી સાથે.
આ ખરેખર હચમચાવી દેતેવું અને ખૂબ શક્તિશાળી પ્રતીક છે. એક વિશાળ સુંદર જીવ પણ પોતાની જ સ્થિતિમાં ફસાયેલો, લાચાર. ડોલોરેસની અંદરની સ્થિતિનું આનાથી વધુ સારું વર્ણન શું હોઈ શકે?
હા, પણ સદભાગ્યે એને બચાવી લેવામાં આવે છે અને પછી એને ગ્રેસલેન્ડ નામની માનસિક સ્વાસ્થ્ય સંસ્થામાં દાખલ કરવામાં આવે છે.
ગ્રેસલેન્ડ? શું આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બને છે? ત્યાં એને મદદ મળે છે?
શરૂઆતમાં તો એ બહુ વિરોધ કરે છે, પણ હા, આખરે આ એના માટે એક મહત્વનો વળાંક સાબિત થાય છે.
ત્યાં શું બદલાય છે? ઉપચારની શરૂઆત થાય છે?
હા, ત્યાં એની મુલાકાત ડોક્ટર શો સાથે થાય છે, એક થેરાપિસ્ટ. અને એમની મદદથી ખૂબ ધીમે ધીમે, ઘણા સંઘર્ષ સાથે, ડોલોરેસ પોતાની દબાવી રાખેલી જે પીડાદાયક યાદો છે, ખાસ કરીને પેલા જાતીય શોષણની ઘટના,
એનો સામનો કરવાનું શરૂ કરે છે.
બરાબર, એનો સામનો કરવાનું શરૂ કરે છે. આ બહુ અઘરી પ્રોસેસ છે અને લાંબી પણ આ ઉપચાર તરફનું, એમ કહીએ કે પહેલું જરૂરી પગલું છે. અને ગ્રેસલેન્ડમાં જ એ હાઈસ્કૂલ સમકક્ષ ડિપ્લોમા પણ મેળવે છે.
આ પણ એક મોટી વાત કહેવાય, માત્ર શૈક્ષણિક સિદ્ધિ નહીં પણ પોતાની જાતને ફરીથી ઊભી કરવાની દિશામાં એક પગલું.
બિલકુલ, પોતાની જાતને ફરીથી સ્થાપિત કરવાની દિશામાં.
ગ્રેસલેન્ડમાંથી બહાર આવ્યા પછી ડોલરે જાણે એક નવો પ્રયાસ કરે છે સામાન્ય જીવન જીવવાનો. કોલેજ જાય છે, વજન પણ ઘણું ઘટાડે છે.
હા,
અને ત્યાં એની મુલાકાત ડેન્ટેલિપો સાથે થાય છે. એનો પોતાનો ભૂતકાળ પણ કંઈક મુશ્કેલ રહ્યો હોય છે.
હા, બંનેના ભૂતકાળમાં તકલીફો હોય છે.
બંને પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે. એક સમય માટે ડોલોરેસને લાગે છે કે કદાચ હવે બધું બરાબર થઈ જશે. એને એનું સુખી કુટુંબ મળી ગયું.
પણ જીવન ક્યાં એટલું સીધું હોય છે, ખાસ કરીને જ્યારે જૂના ઘા હજુ પૂરેપૂરા રૂજાયા ન હોય. ડોલોરેસ અને ડેન્ટે બાળક માટે પ્રયત્ન કરે છે, પણ ડોલોરેસને કસુવાવડ થઈ જાય છે.
ઓહ, આ તો વધુ એક આઘાત.
હા, અને આ દુઃખદ ઘટના, આ નવો આઘાત એમના સંબંધ પર બહુ ખરાબ અસર કરે છે અને આખરે એમના લગ્ન તૂટી જાય છે.
પણ આ સમયમાં કંઈક સારું પણ બને છે ને, પેલો મિત્ર થૈયર.
હા, એ બહુ મહત્વનું છે. કોલેજમાં એનો એક ગે મિત્ર બન્યો હોય છે થૈયર. આ સમયગાળામાં એની સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે અને થૈયર એને જેવી છે તેવી, કોઈ શરત વગર, કોઈ અપેક્ષા વગર સ્વીકારે છે. ડોલોરેસ માટે આ અનુભવ નવો અને ખૂબ જ મૂલ્યવાન હોય છે.
તો ફરી એકવાર બધું વિખેરાય છે. ડેન્ટે સાથે છૂટાછેડા પછી ડોલોરેસનું શું થાય છે?
એ ફરી પાછી ભાંગી પડે છે અને એની દાદીના ખાલી ઘરમાં પાછી જાય છે. ત્યાં એનો નવો ભાડુઆત હોય છે મિસ્ટર પૂચી. એની સાથે પણ એનો એક જટિલ, થોડો અસ્વસ્થ કહી શકાય એવો સંબંધ બંધાય છે.
અને સાથે પેલી દાદીની બીમારીની જવાબદારી પણ આવે છે.
હા, એની બીમાર દાદીની સંભાળ પણ લેવાની હોય છે. આ સમયે એના માટે બહુ મુશ્કેલ છે, કારણ કે હવે એની પાસે કોઈ પાર્ટનર નથી, કોઈ ટેકો નથી. એણે એકલા હાથે જ પોતાના ભૂતકાળ અને વર્તમાનનો સામનો કરવાનો છે.
અને અંત કઈ રીતે આવે છે? વાર્તા ક્યાં પૂરી થાય છે?
દાદીના મૃત્યુ પછી એ ફરી એકવાર થૈયર સાથે જોડાય છે અને થૈયર સાથેની એની મિત્રતા અહીં બહુ મહત્વની બની જાય છે. એ પસંદ કરેલા કુટુંબ, ચોઝન ફેમિલીનું પ્રતીક બને છે.
એટલે કે એવા સંબંધો જે લોહીના નથી પણ પ્રેમ અને સ્વીકૃતિ પર આધારિત છે.
બરાબર. નવલકથાના અંત સુધીમાં ડોલોરેસ સાવ સાજી થઈ ગઈ છે એવું નથી કહી શકાતું, પણ એણે એક પ્રકારની શાંતિ મેળવી છે, સ્વીકૃતિ કેળવી છે. એ પોતાના ભૂતકાળના ઘા, પોતાનું શરીર, જીવનના જે આડાઅવળા રસ્તાઓ હતા એ બધાને સ્વીકારી લે છે.
એટલે હવે એની ઓળખ એના આઘાતથી નથી બનતી.
ના, હવે એની ઓળખ એની ટકી રહેવાની ક્ષમતા, એની સ્થિતિસ્થાપકતાથી બને છે.
ડોલોરેસની આખી સફર જોયા પછી એ સ્પષ્ટ છે કે લેખક અમુક ચોક્કસ વિષયો પર ખૂબ ભાર મૂકી રહ્યા છે. ચલો હવે એના પર વાત કરીએ. મને લાગે છે કે સૌથી કેન્દ્રમાં તો આઘાત, સ્મૃતિ અને ઉપચારનો મુદ્દો છે.
ચોક્કસપણે. અને આ નવલકથા એક બહુ મોટો પાઠ શીખવે છે કે જે પીડાદાયક યાદો છે એને તમે ભૂંસી નથી શકતા.
હા, એ શક્ય નથી.
પણ એની સાથે જીવવાની રીત બદલી શકો છો. ડોલોરેસનો સંઘર્ષ એ બતાવે છે કે સાજા થવું, એટલે કે ઉપચાર, એ કોઈ સીધી લીટીમાં ચાલતી પ્રક્રિયા નથી. એમાં ઉતાર ચડાવ આવે છે, જૂના ઘા ક્યારેક ફરી તાજા થઈ શકે છે.
જેમ પેલી કસુવાળ વખતે થયું.
બરાબર. એ કોઈ અંતિમ મુકામ નથી, પણ સતત ચાલતી પ્રોસેસ છે.
સાચી વાત. અને લેમ્બ એ પણ બતાવે છે કે આઘાતનો સામનો કરવાની રીતો કેટલી જટિલ હોય છે. જેમ કે ડોલોરેસનું વધારે પડતું ખાવું, અથવા ડેન્ટે કે મિસ્ટર પૂછી જેવા પુરુષો સાથેના એના સંબંધો.
હા, એ જાણે અજાણે પીડાથી બચવાના રસ્તા શોધતી રહે છે, ભલે એ રસ્તા પોતે નુકસાનકારક હોય.
અહીં પેલો વિચાર બહુ લાગુ પડે છે કે ઉપચાર એ ભૂતકાળને ભૂલી જવા વિશે નથી, તે તેની સાથેના તમારા સંબંધને બદલવા વિશે છે.
બિલકુલ. બીજો એક અત્યંત મહત્વનો વિષય છે શરીર. શરીર જાણે એક યુદ્ધનું મેદાન બની જાય છે. ડોલોરેસનું વજન એ ખાલી વજન નથી, પણ એક બહુ જ જટિલ પ્રતીક છે.
હા, આપણે આગળ વાત કરીએ એમ એક કવચ પણ છે અને કેદ પણ.
હા, રક્ષણ પણ આપે છે અને એકલતામાં પણ ધકેલે છે. જાતીય આકર્ષણથી બચાવે પણ છે અને પોતાની જાતને સજા આપવાનું સાધન પણ બને છે. બહુ બધી વસ્તુઓ એક સાથે છે.
અને સમાજના જે માપદંડો છે કે સ્ત્રીનું શરીર આવું જ હોવું જોઈએ, એ આ યુદ્ધને વધુ મુશ્કેલ બનાવે છે. ડોલોરેસનું વજન ખાલી એની અંગત સમસ્યા નથી રહેતી.
ના, એ સમાજ એની તરફ કેવી રીતે જુએ છે, એની સાથે કેવો વ્યવહાર કરે છે એનું પરિણામ પણ છે. લેખક અહીં સ્ત્રી શરીર પ્રત્યેના જે સામાજિક વળગણ છે, દેખાવ અંગેના જે ખોટા દબાણો છે, એની ટીકા કરે છે.
પેલી પંક્તિ યાદ આવી જ ડોલોરેસ જાણે કહેતી હોય, મારું જાડાપણું મારો કિલ્લો હતો. કોઈ અંદર આવી શકતું નહોતું, પણ હું બહાર પણ જઈ શકતી નહોતી.
સચોટ. અને ત્રીજો મુખ્ય વિષય છે ઓળખ અને સ્વસ્વીકૃતિની શોધ. ડોલોરેસ આખી જિંદગી જાણે બીજાઓએ એના પર લાદેલી ઓળખો, એક સારી દીકરી, એક નોર્મલ છોકરી, પત્ની, માતા બનવાનો પ્રયાસ, એ બધામાં ફસાયેલી રહે છે.
એની ખરી સફર તો આ બધી અપેક્ષાઓમાંથી બહાર નીકળીને પોતાની સાચી જાત શું છે એ શોધવાની અને એને સ્વીકારવાની છે, નહીં?
બરાબર. અને સ્વસ્વીકૃતિનો અર્થ એ નથી કે બધું પરફેક્ટ થઈ ગયું, પણ પોતાની ખામીઓ, પોતાની અપૂર્ણતાઓ, ભૂતકાળના ઘા, એ બધા સાથે પોતાની જાતને અપનાવવી.
નવલકથાનો અંત એવું સૂચવે છે કે સાચી શાંતિ કદાચ પેલું સામાન્ય જીવન જીવવામાં નથી, પણ પોતાની જેવી છે તેવી, ભલે ભાંગેલી તૂટેલી, વાસ્તવિકતાને સ્વીકારવામાં છે.
હા, પેલું વાક્ય પણ છે ને, ડોલોરેસ પોતે જ સમજે છે કે તમે કોઈ હીરો આવીને તમને બચાવે એની રાહ ના જોઈ શકો. ક્યારેક તમારે પોતે જ પોતાના હીરો બનવું પડે છે. તમારે તમારી જાતને બચાવવી પડે છે.
આ એની આંતરિક શક્તિનો વિકાસ બતાવે છે.
બિલકુલ. આ સિવાય પેલો મીડિયા અને પલાયનવાદનો મુદ્દો પણ છે. ટીવી શરૂઆતમાં એ ડોલોરેસ માટે આરામ અને સાથ આપે છે, એક એવી દુનિયા જ્યાં બધું બરાબર લાગે.
પણ શું લેખક એને સાવ નકારાત્મક જ ગણે છે કે એમાં કોઈ રાહત પણ છે?
મને લાગે છે કે એને થોડું મિશ્ર રીતે રજૂ કરે છે. ટીવી એને ક્ષણિક મુક્તિ તો આપે છે જે કદાચ એને ટકી રહેવામાં મદદ પણ કરે છે, પણ સાથે સાથે એ આદર્શ જીવન અને પરફેક્ટ શરીરના એવા ખોટા ચિત્રો પણ બતાવે છે જે ડોલોરેસની પોતાની અપૂરતાની લાગણીને વધારે છે અને વાસ્તવિક સંબંધોથી એને દૂર રાખે છે.
અને છેલ્લે કુટુંબનો અર્થ, એના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એક તરફ ડોલોરેસનું પોતાનું તૂટેલું નુકસાન કરતું કુટુંબ છે,
હા, જૈવિક કુટુંબ, અને બીજી તરફ પેલો થિયર સાથેનો સંબંધ છે જે પસંદ કરેલા કુટુંબનું ઉદાહરણ છે.
એ બતાવે છે કે કુટુંબ એટલે ખાલી લોહીના સંબંધો જ નહીં, સાચો પ્રેમ, સ્વીકૃતિ, ટેકો એવા સંબંધોમાં પણ મળી શકે છે જે આપણે પોતે પસંદ કરીએ છીએ, બનાવીએ છીએ.
સાચી વાત.
અને લેખકે જે રીતે રજૂ કર્યા છે તેમાં એમની વર્ણન શૈલીનો બહુ મોટો ફાળો છે. આખી વાર્તા ડોલોરેસ પોતે કહે છે, ફર્સ્ટ પર્સનમાં. આનાથી શું અસર થાય છે?
આનાથી વાચક સીધો ડોલોરેસના મનમાં, એના હૃદયમાં ઉતરી જાય છે. એની પીડા, એનો ગુસ્સો, એની પેલી કટાક્ષભરી રમૂજ, એની આશા, નિરાશા, બધું જ એકદમ કાચું, પ્રામાણિક લાગે છે.
આપણે દુનિયાને એની આંખે જોઈએ છે.
બરાબર. એના અનુભવો આપણે સીધા અનુભવીએ છીએ. આ ક્યારેક વાંચનાર માટે અઘરું બની શકે છે, અસ્વસ્થ કરી શકે છે, પણ એ પાત્ર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ જગાવે છે.
અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સરસ છે. આપણે વેલ માછલીની વાત કરી, એ ખાલી ડોલોરેસના શરીરનું પ્રતીક નથી.
ના, એ એની ફસાયેલી સ્થિતિ, એની અંદર રહેલી ભવ્યતા છતાં લાચારી અને છેવટે સાજા થવાની પ્રેરણા, એ બધું જ દર્શાવે છે.
હા, અને ખોરાક એ પણ એટલું જ જટિલ પ્રતીક છે.
હા, એ આરામ છે, પ્રેમની જે ખોટ છે એ પૂરવાનું સાધન છે, પણ સાથે સાથે સ્વવિનાશ અને સજાનું માધ્યમ પણ છે. એવી જ રીતે ટીવી આદર્શ જીવનનો ભ્રમ અને વાસ્તવિકતાથી ભાગી છૂટવાનું પ્રતીક.
લેખકનો જે સ્વર છે એ પણ અનોખો છે. એમાં કરુણા છે, પણ સાથે પેલી ધારદાર કાળી રમૂજ, ડાર્ક હ્યુમર પણ છે.
હા, એ ડોલોરેસના પાત્રને અને એના સંઘર્ષને વધુ માનવીય, વધુ વાસ્તવિક બનાવે છે.
આ બધું ભેગું થઈને વાચક પર એક એવી છાપ છોડે છે જે ભૂંસાય નહીં. આ પુસ્તક વાંચવું કદાચ સહેલું નથી, ભાવનાત્મક રીતે થકવી દે તેવું છે, પણ અંતે ડોલોરેસની જે ટકી રહેવાની ક્ષમતા છે અને ઉપચારની જે શક્યતા છે, ભલે ને એ અધૂરી હોય, એક એક પ્રકારની આશા આપે છે.
હા, રાહતનો અનુભવ કરાવે છે.
અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અને શરીરના વજન વિશે સમાજમાં જે પૂર્વગ્રહો છે એને પડકારવા માટે મજબૂર કરે છે.
તે આપણને યાદ અપાવે છે કે માણસની અંદર ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી પણ ફરી ઊભા થવાની એક અદ્ભુત તાકાત રહેલી છે.
ખરેખર આ નવલકથા સ્થિતિસ્થાપકતા, સ્વ સ્વીકૃતિ અને આઘાતમાંથી બહાર આવવાની જે જટિલ પણ શક્ય સફર છે એનું એક શક્તિશાળી દસ્તાવેજ છે.
અને એ પણ સૂચવે છે કે આત્મમૂલ્યની સાચી ભાવના કદાચ બહારની સ્વીકૃતિ કે સામાન્ય બનવામાં નથી,
પણ પોતાની જાતને એની બધી જ જટિલતાઓ સાથે અપનાવવામાં રહેલી છે.
બરાબર.
આ પુસ્તક વાંચ્યા પછી એક વિચાર મનમાં રહી જાય છે. શું ખરેખર સમાજે જે સામાન્ય અને સુખી જીવનના ચોકઠા બનાવ્યા છે એમાં ફિટ ન થઈ શકવામાં જ ક્યારેક સાચી મુક્તિ રહેલી છે, પોતાની જાતને પામવાની ચાવી?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.